පූජ්‍ය ගුරුදේව සීමා වචනාමෘත එමා සාත්මා නම්බර ઉપર આપણા આવ્યા છે બોલ સાતમો બોલ એમાં ફરીથી થોડું લઈ લઈએ શરૂઆત સાતમો જ આખા સિદ્ધાંતનો સારમાં સાર તો બહિર્મુક્તા છોડી અંતર્મુખ થવું તે છે એક આના ઉપરથી શું આપણને એક સંદેશ મળે છે મેસેજ શું મળે છે વિસ્તારમાં જાવું કે સંક્ષિપ્તમાં જાવું શાસ્ત્ર અભ્યાસમાં વિસ્તારમાં જવું છે કે સંક્ષિપ્તમાં જવું છે અભ્યાસમાં વિસ્તાર હશે પણ પછી એમાં અટકવું નથી અંતે તો પછી સારમાં પહોંચી જવું છે શરૂઆત હોય ત્યારે સાત તત્વ શું છે નવ પદાર્થ દ્રવ્યગુણ પર્યાય ઉત્પાદ વય દ્રવ્ય એ વિસ્તાર હોય છે પણ અંતે શું આવે છે એક જગ્યાએ સરસ ભક્તિમાં લખ્યું છે કે જીનવાણીમાં કેવું હોય છે એક બિંદુમાંથી આખું શું કર્યું હોય શ્રુત સાગર જેમ આખો વિસ્તાર કર્યો ધન્ય એ જનો અવનિવિશે એ વિસ્તારને પાછું એક બિંદુમાં લાવી દીધું મૂળ તસેની વાત છે આત્મતત્વની વાત છે એનો વિસ્તાર કરી નાખો શું છે આ બધું કર્યું છે પણ ખરેખર એ વિસ્તારમાં અટકવું છે કે જે એમાંથી પાછો સારભૂતમાં પહોંચી જાય છે તો એ અહીંયા સાર આપણને દેખાડે કે સારમાં સાર બહિર્મુખતા છોડી અંતર્મુખ થવું અંતર્મુખતા એ જ આખો ઉપાય છે બહિર્મુખતા વિકલ્પને જન્મ આપશે અને વિકલ્પ હોય અને આકુરતા ન હોય એવું ક્યારેય બની શકે નહીં કોલસો હાથમાં લે અને કાળા ન થાય એવું ન બને તો આખું અંતર્મુખ અને એના માટે પછી આધાર આપ્યો કૃપાળુ દેવનો ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ કોઈ પણ ગતિમાં ભવ મળે છે અવતાર મળે છે જે કોઈ સંયોગ મળે છે સેનાથી મોહ અને વિકલ્પથી એનાથી જ આ જે ચિત્ર વિચિત્ર ઉદયોની રચના દેખાય છે એમાં મૂળ કારણ કોણ છે આપણો જ મિથ્યાત્વ ભાવ અને ઈષ્ટ અનિષ્ટની કલ્પના ઘણીવાર આપણને પ્રતિકૂળતા ગમતી નથી પણ એ જેના કારણે મળે છે એ ભાવ ચાલુ રાખીએ છીએ આંગણામાં કાંટા વાગે છે પણ બાવળનું ઝાડ ઈગું છે એ તરફ જોતા નથી તો આખા જે કાંઈ ચિત્ર વિચિત્રતાઓ સંયોગ કલ્પના ન કરી એવા થતા હોય છે એની પાછળ આપણા પોતાના જ વિભાવ ભાવ છે વર્તમાનનો સંયોગ ભૂતકાળનું પ્રતિબિંબ છે જે કોઈ અનુકૂળ પ્રતિકૂળ અત્યારના છીએ સૂચવે છે ભૂતકાળમાં આપણે કેવા ભાવ કર્યા હતા અને જીવનની વર્તમાન પણથી એનું ભવિષ્યમાં એનું પડઘો પડશે પ્રતિબિંબ આવશે તો એ ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં એ પણ એક વિચારવા જેવું છે સંસાર ક્યારથી છે અનાદિનો છે કાળ અપેક્ષા એ વિચાર કરીએ તો કેટલા સમય ગયા અનાદિનો છે કેટલા સમય ગયા અનંત સમય એને ટાળવા માટે કેટલો સમય જોશે આખો કરવા માટે અસંખ સમય દિશા પલટવા માટે એક સમય પણ આખો જે મોક્ષ માર્ગ છે એના માટે ફરીથી વિચારવું છે અનંત કાળના સંસારને નાશ કરવા માટે અનંત કાળ ન જોવે અનંત કાળનો સંસાર હોય નાશ કરવા અનંત કાળ ન જોવે જોવે કે ન જોવે અનંત ન જોવે કેમ નહીં અરે તારા સ્વભાવની સન્મુખતામાં પછી શું છે ઓલું તો બહિર્મુખતામાં ગયો છે એકવાર સન્મુખતાની ધારા થઈ તો એ ધારા હવે એ અટકે નહીં તો એક વાત અનંત સંસારને ટાળવા માટે અસંખ સમય અને એના ફળ માસો, અસંખ સમયનો પુરુષાર્થ અને ભવિષ્યમાં ફળ કેટલા સમયનું, તા પ્રોફિટનો ધંધો છે કે નુકસાનનો છે? અનંત કાળનો સંસાર અને અસંખ સમયનો પુરુષાર્થ, અને અસંખ સમયનો પુરુષાર્થ અને અનંત કાળનો સુખ. અરે ખરેખર એ રીતે વિચાર કરીએ, અલ્પ પુરુષાર્થ ફળ કેવું અનંત છે, પણ જીવને વર્તમાન વિષયોની એટલી અધિકતા લાગી છે, વિભાવની એટલી અધિકતા લાગી છે, એવી રસ બુદ્ધિ એકત્વ મમત્વ પડ્યું છે કે હું આવું એક પરિપૂર્ણ તત્વ છું, એવી વાત અંદરમાંથી રૂચિમાંથી એ વાત નથી. આ શબ્દો તો આપણે બધા જ બોલી લેશું, કોઈ પૂછશે તોય કે ચૈતન્ય દેવ જેવું કોઈ નથી, આવે છે ને? શું આવે છે? આત્મા જેવો કોઈ, અને એ ઉપરથી આત્મા સિવાય કોઈ દેવ નથી. કપાળુદેવમાં આવે છે ને, આત્મા જેવો કોઈ દેવ નથી. તો ગુરુદેવજી એકવાર એમ, આત્મા સિવાય ખરેખર તો નિશ્ચયથી શું જોઈએ, આત્મા સિવાય કોઈ. અરે અચિંત ચૈતન્ય ચિંતામણિ, બારમાં તો ચિંતામણી હોય એની પાસેથી માગવું પડે છે, કલ્પવૃક્ષ કામધેનુ હોય તો એની પાસેથી યાચના કરવી પડે છે, અને હું પોતે કેવો છું, અચિંત્ય, વગર માગે વગર વિકલ્પ કરે જે અનંત અતિન્દ્રિય અનંત આનંદ આપે એવો તે એ અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં. વાર નહીં લાગે અનંત કાળના સંસારને ટાળવા માટે, તને અનંત સમય નહીં જોવે એ નહીં વાર લાગે. હવે એનાથી આગળ આપણે જ્ઞાનીના એક વચનમાં અનંતી ગંભીરતા ભરી છે, અનંત અનંત ભાવ ભેદથી ભરેલી. એક આશ્ચર્ય થાય કે એમને ત્યારે એ જીનવાણી ગુરુવાણીમાં કેવા ભાવ છે, અનંત અનંત ભાવ ભેદથી ભરેલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે. પછી આગળ ઉપમા આપ્યાની જેને તમારા કવિ, ક્યારે પણ ઉપમા આપી તો સમજી લેવું એની કિંમત નથી, તારી કિંમત થશે. જેમ જ્ઞાની ગુરુની વાણીને આપણે શેની ઉપમા આપીએ, આર્યો આપણે છે શું ઉપમા આપીએ? શું નામ છે આનું, ટાઈટલ શું છે? વચનામૃત. કોની કિંમત કરી, કોની કિંમત કરી? અરે અમૃત તો કદાચ એક ભવ થોડો વખત માટે ડીલે કરશે, સ્વર્ગના ભવમાં તો કંઠમાંથી અમૃત જરે તો પણ શું થાય, આયુષ્ય પૂરું થાય છે. અરે અમૃત કહીને ખરેખર અમૃતની કિંમત છે, બાકી વચન કેવા છે એને ઉપમા આપી શકાય એવું નથી. અરે ચૈતન્ય તત્વ અનુપમ છે, ચૈતન્ય તત્વ અનુપમ નહીં, ચૈતન્ય તત્વની એક દશા પણ કેવી છે, અનુપમ છે. અરે એની દશા નહીં, એ ચૈતન્ય તત્વની વાત જે ગુરુવાણી જીનવાણી છે એ પણ કેવી છે, અનુપમ છે. આત્મા અનુપમ છે, સિદ્ધ દશા કેવી છે, ધ્રુવ અચલ ને અનુપમ, અને આવા આત્મ તત્વને કહેનારી વાણી પણ એ અનુપમ છે. અરે જળના પદાર્થોથી એ વાણીને સુખમાં, અને એની તો ભક્તિમાં પણ સરસ આવે છે, મીઠાસ જેની જાણી ગરવો બધા કરે છે, શરમાઈ મીઠી દ્રાક્ષો વનવાસ ને પેલુમાં પિલાઈ ઈક્ષુ અભિમાનને થજે, અભિનંદનીય તે છે અભિવંદનીય છે. અરે જીણંદ ચંદ વાણી અનુપમ અમીશ. તો એ અહીંયા જ્ઞાનીના એક વચનમાં કેટલી ભરી છે, અનંતી ગમે. એક આવી એક વાણીની આપણને એક મહિમા આવશે, વાચકની મહિમા છે તો કંઈક વાચ્યની પણ મહિમા સુધી આપણે પહોંચશે. આ તો હવે સાવ જાણે એક મોનોટોનિયસ જેને કહે ને, એક રૂટીન બની ગયું હોય ને, સવાર થાય એટલે તો પહોંચી જવાનું જ હોય, અથવા તો ઘણી વાર એ વાણી આવતી અને અંદરમાં ઘણી વાર વિચારી લેવું છે, ઉપયોગ એમ નહીં, અંદરમાં અભિમાનનો કણિયો ઉપતો હોય છે, આ તો મને ખબર છે, આ તો અર્થ તો મને, અરે સાધનાના દરવાજા બંધ થઈ જશે. આ કોઈ ક્ષોભનો નથી વિષય, અંતરંગની અનુભૂતિનો વિષય છે, અંતરંગની રૂચિનો છે. અંશ માત્ર પણ એવો ભાવ ઉઠવો ન જોઈએ. મને આવડતું તો ખબર હતી, અરે એક અનુભવ વિપુરુષના પ્રત્યક્ષ જ્ઞાનની સામે આપણા જ્ઞાનની શું કિંમત છે. જેને પ્રત્યક્ષ આત્માને જોઈને જે વાત કરે છે એની સામે જે આપણે આત્માને જોયો નથી એ અપેક્ષાએ તો આંધળા છીએ, તો એની સામે શું વાત. એટલી એક અંદરમાંથી એક મહિમા કિંમત અધિકતા અંદરમાંથી જે કોઈ શબ્દો કહો. અને એ માટે ગુરુદેવજી ખાસ કહેતા કે તીર્થંકર સર્વજ્ઞ પરમાત્માની વાણી છૂટે, એમાં બે જણાની ખાસ આપણને ક્યાં કહેતા, એક ગણધર અને બીજા સૌધર્મેન્દ્ર આદિ. ગણધર શેમાં હોય, ક્ષોપસમમાં સૌથી હાયેસ્ટ 12 રંગનો, અને છતાં પણ એ ભગવાનની વાણી સાંભળે કે નહીં. ગણધર દેવ એ તો તદ્ભવ મોક્ષગામી છે, અને વાણી સાંભળે કે ન સાંભળે, અને કયું જ્ઞાન ખીલી ગયું છે, 12 રંગનું જ્ઞાન ખીલી ગયું છે. હવે કઈ વધવાનું તો સાંભળે કે ન સાંભળે. જીવનમાં એ કહીને આપણને એક સંદેશો આપે છે, ક્યારે પણ બહિર્લક્ષી આ મિથ્યા જ્ઞાન ક્યારે અધિક કરીશ નહીં, એને આગળ કરીશ નહીં. તો એ ગુરુવાણી જીનવાણી એનો એક વચન શબ્દ પાછું કેવું છે, જ્ઞાનીના એક વચનમાં કેટલી ભરી છે, અનંતી ગંભીરતા. પણ શબ્દ આગળ આપણે અટકી જઈએ છીએ, એની ઊંડપ એની ગંભીરતા બેહદતા આપણને ખ્યાલમાં આવતી નથી. એક સમુદ્ર છે, એના કિનારે આપણે ઊભા છીએ, શું દેખાશે, એની ઊંડપ કેટલી છે કિનારે ઊભા ઊભા નહીં ખબર પડે. એની ખરી ગંભીરતા બેહદતા માટે તો ક્યાં જવું પડશે, મધદરિયે જવું પડશે. એમ ગુરુવાણી એટલા ક્ષોભસમ લઈને તો આવ્યા છીએ કે થોડું યાદ બધું રહી જતું હોય છે, તો એનાથી કોઈ એની મહાનતા આપણને ખ્યાલમાં નહીં. અરે એક વાક્ય તો કામ થઈ શકે એવું હોય છે, તો એની જ્ઞાનીઓના એક વચનમાં અનંત અનંત ગંભીરતા ભરી છે. ઓહો ઓહો કહીને શું કહેવું છે, એક મહિમાવન કરીને આશ્ચર્યથી, ભાગ્યશાળી હશે તેને આ તત્વનો રસ આવશે. કોને, ફરીથી કોને, કન્ડિશન ફૂલફિલ કરવી પડશે તો મને વંચાશે. શું શું કન્ડિશન, શરત શું છે, અંદરમાં તત્વનો રસ તો એ ભાગ્યશાળી છે. પુણ્યનો ઉદય એ ભાગ્યશાળી પણ નથી. 12મી અનુકૂળ સામગ્રી એ કોઈ ભાગ્યશાળી પણ નથી. પુણ્ય હશે, સાંભળવા મળશે, અને અંદરમાં ભાગ્યશાળી પાત્રતા લાયકાત હશે, અને તો પણ મન થઈ જશે. તો એ ભાગ્યશાળી હશે તેને આ તત્વનો રસ આવશે. જેને જેનો રસ લાગે એ વારંવાર, જેમ ચર્ચામાં આજે આખું જ આવ્યું તો ને, શું આવ્યું છે, એક એની રૂચિ રસ લાગશે તો એ તરફનો પુરુષાર્થ છે જે થયા વગર રહેશે જ નહીં. રૂચિ અનુયાયી વીર્ય, જેમ પાણીનો પ્રવાહ કઈ તરફ જશે, ઢાળ મળશે એ તરફ, એવી રીતે અંતરંગમાંથી જો રૂચિનો રસનો પ્રવાહ જો જાગ્યો તો એનું કામ થયા વગર રહેશે નહીં. જીવનમાં આપણે પુણ્યશાળી તો છીએ છીએ જ, ત્યારે તો આવો યોગ બન્યો છે. પણ પુણ્યશાળીની સાર્થકતા ક્યારે છે, પુણ્ય પૂરા કરીને જશો કે પુણ્યના યોગમાં પાત્રતાનું પણ મન થઈ જાય. આ તો પુણ્ય છે, કદાચ પાપના ઉદય પણ હો અને અંદરની પાત્રતા તૈયાર થાય એ ખરેખર પુરુષાર્થ છે. તો ભાગ્યશાળી હશે તેને આ તત્વનો રસ આવશે. સાંભળવાનો યોગ તો પૂર્ણ હશે તો મળશે, પણ રસ આવશે એ ખરેખર એની પાત્રતા, એના સદભાગ્ય છે. અને રસ આવશે સાથે શું થશે? તત્વના સંસ્કાર ઊંડા ઉતરશે. શેના સંસ્કાર? તત્વ. કયું તત્વ? હું એક નાયક તત્વ છું, હું એક પરિપૂર્ણ પદાર્થ છું, હું અખંડ અભેદ એ મારું સ્વરૂપ છે. કે જે સ્વરૂપને ભૂલીને અનાદિ કાળથી દુઃખ ભોગવતા આવ્યા છે, આ એ તત્વના સંસ્કાર. સામાન્યપણે સંસ્કાર કોને કહીએ આપણે? જે ગમે તેવી પરિસ્થિતિ હોય, ઉદય બદલતા હોય, સંસ્કાર ક્યારેય જાય નહીં. ઘણી વાર કોઈ ગરીબ આદી હોય છે અને કદાચ રસ્તામાં કંઈક મળી ગયું હોય તો એના સંસ્કાર હશે પ્રમાણિકતાના, તો શું કરશે? એનું માલિક હશે, એને જઈને ગોતશે, પહોંચાડશે. ને તો પોતે ગરીબ હોય, કંઈક પણ ઘણા બધા દ્રષ્ટાંતો તો આવતા હોય છે, તો પરિસ્થિતિ બદલે છે, સંયોગો બદલે છે અને શું ટકી રહે છે? સંસ્કાર ટકી રહે છે. તો જે અંતરંગનો પુરુષાર્થ પાત્રતા તૈયાર કરશે એને તત્વનો રસ આવશે, અને તત્વનો રસ આવશે તો તત્વના સંસ્કાર ઊંડા ઉતરશે. ફરીથી શબ્દ શું? ઊંડા ઉતરશે. કેટલા ઊંડા? કેટલા ફૂટ ઊંડા? એક દ્રષ્ટાંત વિચારવા જેવું છે. તડકાના ને એવા દિવસો હોય, ફળિયામાં પાણી છાંટીએ ને ગુજરાતી, તો શું થાય? ફળિયું તો ભીનું દેખાય જ ને, બરોબર છે? એને ખોદશું તો અંદરમાંથી શું નીકળશે? કેમ? ભીનું તો દેખાય છે, ભીનું દેખાય છે. અને એક ગુજરાતીમાં જેને કે પાણીની સર હોય નીચે, ઉપર કેવું હોય? સાવ સૂકું હોય. અને ન્યા ખોદે તો શું થાય છે? શું ફરક પડે છે? એમ ક્ષોક્ષમ છે એ ફળિયામાં નાખેલું પાણી છે, હમણાં તડકામાં સુકાઈ જશે, એનાથી ધારા નથી આવવાની. અને અંદરના સંસ્કાર છે, બહારથી કદાચ ક્ષોક્ષમ ઓછો છે, પ્રશ્નોત્તર કરી શકે નહીં, જવાબ ન દઈ શકે, લોકોને થાય કાંઈ તમને તો આવડતું નથી, પણ અંદરની રૂચિનો જો પ્રવાહ છે એ કામ કરી જવા. મારે એ ક્ષોભસમ સહજ હો તો હો, પણ મને એની કોઈ આકાંક્ષા નથી. મને તો તત્વના સંસ્કાર આ જીવનમાં એવા નાખીને જવા છે કે આ જીવનમાં તો ઉદય પ્રસંગે મને ટેકો આપે, સાથે ઉભા રહે. અરે, મારા એ સંસ્કારને લઈને જે કાંઈ મારી અધૂરા છે એ હું પૂર્ણ કરવા પહોંચું. આ તત્વના સંસ્કાર આપણે જેને કહીએ છીએ આ ભૌમાય કામ નથી આવતું. હમણાં જ્યાં ઉદય પલટો થાય તો પરિણામ કેવા થઈ જાય છે? વિચલિત થઈ જાય છે, ચલાયમાન થઈ જઈએ છીએ. અરે, આ સંસ્કાર આ ભૌમાં કામ નથી કરતા તો આવતા ભવે કરશે કામ, એવી કોઈ હૂંફમાં ભ્રમણામાં રહેવા જેવું નથી. તો બે વાત ખાસ અહીંયા, તત્વનો રસ અને તત્વના સંસ્કાર. તત્વનો રસ જો રહ્યો તો એ તત્વના સંસ્કાર પડશે તો એને વહેલું મોડું કામ થયા વગર રહેશે નહીં. જેને પૂજ્ય બેનસીના બીજા શબ્દો, તત્વનું ઘૂંટણ અને રૂચિનું પોષણ એ જીવનમાં આપણે કાર્ય કરવા જેવું છે. આઠમાં બોલ ઉપર આવીએ. આ પણ સ્વાધ્યાય મંદિરમાં લખેલો છે. નિમિત્તની અપેક્ષા લેવામાં આવે તો બંધ મોક્ષ બે પડખા પડે છે, અને તેની અપેક્ષા ન લેતા એકલું નિરપેક્ષ તત્વ જ લક્ષમાં લેવામાં આવે તો તો કેટલા પડખા પડે છે? એકેય ને તો શું થાય? સ્વ પર્યાય પ્રગટે છે. આનાથી ફરીથી શું છે? સાપેક્ષતામાં અટકીશ નહીં, નિરપેક્ષ તત્વ સુધી પહોંચશે. નિમિત્તની અપેક્ષા લેવામાં આવે તો અહીંયા કોણ લેવું છે? નિમિત્ત એટલે કોણ? કોણ લેવું? કર્મના ઉદયની, રાગાદી ભાવોની, સદભાવ અભાવની અપેક્ષા લેશું તો બંધ મોક્ષ લેવામાં. કર્મના ઉદય છે, રાગાદી ભાવ છે તો શું આવશે? બંધ આવશે. અને ઉદય ક્ષય પામે, કર્મ ક્ષય પામે, રાગાદી ભાવ છૂટી જાય તો શું થશે? મોક્ષ. તો એનો અર્થ શું થયો? આ બે ભાવો કેવા છે? બંધ અને મોક્ષ કેવા છે? બે ભાવ સાપેક્ષ ભાવ છે. સદભાવ અભાવની અપેક્ષા, એક કર્મના સદભાવરૂપ સાપેક્ષતા, એક કર્મના અભાવની. પણ બેની કેવી છે? સાપેક્ષતા. અને એટલે જીવના પાંચ જે અસાધારણ ભાવ છે એમાં ચારેયને કેવા કીધા છે? સાપેક્ષ ભાવ કીધા છે. ઔદયિક, ઔપશમિક, ક્ષાયોપશમિક અને ક્ષાય, એ ચારેય શું છે? જીવની પરણતીના નામ છે. ઉદય કોનું નામ છે? કર્મ. ઔદયિક શેમાં હોય? જીવની પર્યાયમાં. ઉપશમ ક્યાં હોય? કર્મનો હોય. ઔપશમિક ક્યાં હોય? જીવની. તો એ બધા કેવા છે? સાપેક્ષ છે, એકબીજાના સંબંધવાળા. અને સાપેક્ષતાના લક્ષ્ય આશ્રય ક્યારે પણ કાર્ય સિદ્ધિ નહીં થાય. એક નિરપેક્ષ તત્વ હાથમાં લેવું. અરે મોક્ષ પર્યાય પણ એ અપેક્ષા છે, જેમ હમણાં કીધું નિયમસારમાં એ બધાને ભાવાંતર કીધા છે. ઔદયિક આદિ જે ક્ષાયિક આદિ ભાવને કેવા કીધા છે? અને એમાં તો એ, કારણ કે એમાં સાપેક્ષ કીધા છે. એમાં કોઈ કે ક્ષાયિક ભાવમાં કર્મની સાપેક્ષતા હોય કે કર્મનો અભાવ હોય? ક્ષાયિક ભાવમાં કર્મની સાપેક્ષતા, કર્મનો અભાવ હોય? અભાવ હોય ને, સાપેક્ષતા ન હોય ને. અરે અભાવ એ પણ એની એક સાપેક્ષતા છે. સદભાવ હોવી એ તો છે સાપેક્ષતા, પણ અને એ પણ એક વિચારવું છે કે કેવળ જ્ઞાન એક સમયમાં થયું, હવે એ કેવળ જ્ઞાનની પર્યાયને સાપેક્ષ કહેવાય કે નિરપેક્ષ કહેવાય? કેવળ જ્ઞાનની પર્યાય થઈ તો એ ક્ષાયિક ભાવ છે કે કઈ છે? ક્ષાયિક ભાવ છે ને. અને ક્ષાયિક ભાવ કેવો છે? કર્મના ક્ષયની અપેક્ષા. ક્યારે તો નામ ક્ષાયિક પડ્યું તો કર્મના ક્ષય. હવે બીજે સમયની પર્યાય પ્રગટ થાય એને તો સાપેક્ષતા નથી ને, ક્યાં હવે ક્યાં? કર્મ તો છે જ નહીં હવે તો, એ તો પેલા સમય હતું, હવે તો છે જ નહીં. અરે છે નહીં, નથી 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 રહ્યા કરે છે, એ પણ એની સાપેક્ષતા છે. પેલી પૂર્વ પર્યાયમાં હતું અને ન ગયું, અને હવે શું રહેવાનું છે? નથી નથી એવો અભાવ રહેવાનો. તો એ ક્યાં સુધી? જો આવું ના હોય ને, ઘણા એવું કહે કે ના એ તો એક સમયની પર્યાય, જો એવું હોત તો ક્ષાયિક ભાવને સાદી અનંત કહેવાય નહીં. જો એક જ સમયની પર્યાય લેશું કે તો ક્ષાયિક ભાવનો કાળ શું કેટલો કહેવાય? પ્રવાહરૂપે સાદી અનંત. તો એનો અર્થ શું છે? એ અભાવ 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 એ સાપેક્ષતા તો નિરંતર. અને એ રીતે એક સમયની કેવળ જ્ઞાનની સિદ્ધ દશાની મોક્ષ પર્યાય કેવી છે? સાપેક્ષ છે. અને સાપેક્ષ શુદ્ધ પર્યાયના લક્ષ્ય નવી શુદ્ધતા નહીં થાય. જો શુદ્ધતા જોતી હશે તો નિરપેક્ષ શુદ્ધ તત્વ કોણ છે? નિરપેક્ષ શુદ્ધ તત્વ પરમ પારણામિક પંચમ ભાવ, જેને કારણ પરમાત્મા. એમાં કોઈ જ કર્મની સાપેક્ષતા નથી કે કર્મનો અભાવ થયો એટલે એ શુદ્ધ છે. તો એ નિરપેક્ષ તત્વને. તો અહીંયા નિમિત્તની અપેક્ષા લેવામાં આવે તો કર્મ છે, કર્મના ઉદય છે, સત્તામાં છે, બધું લેવામાં આવે તો શું છે? બંધ છે. અને એ બધાનો અભાવ થયો, ઉપશમ ક્ષોપશમ ને ક્ષય, તો એમાં શું આવે? ઉપશમ અને ક્ષોપશમમાં શું આવે? મોક્ષ માર્ગ આવે. અને ક્ષયમાં પૂર્ણતા. ચોથે થઈ જાય છે દર્શન એ જઈને, પણ એક સામાન્યપણે ઔદ્યોગિક ભાવ વિષયમાં આવે બંધમાં, ઔપસમિક અને ક્ષાયોપસમિક વિષયમાં આવે માર્ગમાં, માર્ગમાં અને ક્ષાયિક વિષયમાં આવે પૂર્ણતામાં. અને એ રીતે જો ખાલી સામાન્ય સમજવા માટે ઔદ્યોગિક એટલે શું છે, ઔદ્યોગિક અશુદ્ધતા, ઔપસમિક શરૂઆત, ક્ષાયોપસમિક અધુરાશ અને ક્ષાયિક એટલે પૂર્ણતા. સામાન્ય ખ્યાલ આવી શકે કે ઔદ્યોગિક એટલે શું છે, અશુદ્ધતા, અને સૌથી પહેલો અનાદિ મિથ્યા દ્રષ્ટિ હશે એને શું થશે હંમેશા ઔપસમિક. ઔપસમિક એ ધર્મની શરૂઆત, મોક્ષ માર્ગની શરૂઆત. તો ઔદ્યોગિક એ અશુદ્ધતા, ઔપસમિક એ શરૂઆત, અને ક્ષાયોપસમિક કોને બતાવે છે, ક્યારે પણ ક્ષાયોપસમિક હોય એની સાથે નિયમથી શું હશે, ઔદ્યોગિક ભાવ. ક્ષાયોપસમિક સાથે હંમેશા નિયમથી, નહીં તો અધૂરો કહેવાશે જ નહીં. ક્ષાયોપસમિક છે એ કેવો છે કે નહીં, ક્ષાયોપસમિક કોને કહેવાય, એ અધુરાશને સૂચવે છે. એની સાથે ઔદ્યોગિક ભાવ તો જેવી રીતે આપણે અત્યારના આપણી પાસે જ્ઞાનમાં શું છે, કયો ભાવ છે જ્ઞાનમાં, ઔદ્યોગિક ભાવ, ઔપસમિક, ક્ષાયોપસમિક, ક્ષાયિક, ચાર માંથી કયો છે જ્ઞાનમાં, ઔદ્યોગિક છે જ્ઞાનમાં. જ્ઞાનમાં કયો છે, ઔપસમિક છે નહીં, કેમ ઔપસમિક નથી જ્ઞાનમાં, ઔપસમિક સૌથી પહેલું સમ્યક દર્શન પામીએ તો જ્ઞાનમાં ઔપસમિક ભાવ થાય કે ન થાય, ન થાય, કેમ ન થાય, એ ભલે કેવળ જ્ઞાન થઈ જાય, એમને હું સારું થતો અમને. એક ફરીથી આપણે ઔપસમિકનો અર્થ શું લીધો, શરૂઆત. તો જ્ઞાન તો ઓલરેડી ખુલેલું છે, એમાં ક્યાં શરૂઆત કરવું છે. અનાદિથી બંધાયેલા કેવા છે, ઔદ્યોગિક રૂપે બંધ રૂપે કોણ છે, શ્રદ્ધા ને ચારિત્ર છે, એમાં શરૂઆત થવાની. જ્ઞાન છે, દર્શન છે, વીર્યથી કહેવા છે, અનાદિથી ખુલેલા જ છે, એમાં શરૂઆત નથી કરવી. સમ્યક દર્શન એ શ્રદ્ધાની અને ચારિત્રની પૂર્ણપણે વિપરીત ઔદ્યોગિક ભાવ છે, એમાં શરૂઆત થાય. જ્ઞાન એ તો અનાદિકાળથી, અને બહુ વિચારવા, વીર્ય અને જ્ઞાન જો ક્ષાયોપસમિક ભાવે ન હોય તો આપણા પાસે કોઈ સાધન નહીં રહે. પુરુષાર્થ કરવાનું આપણી પાસે અવકાશ શેના કારણે રહી ગયો છે, શ્રદ્ધા અને ચારિત્રની તો પૂર્ણપણે કેવી છે, વિપરીતતા છે. આપણા માટે જેને કહે ને એક સિલ્વર લાઇનિંગ રહી ગયું છે આપણા માટે, એ કોણ છે, ખીલેલો જ્ઞાન અને ખીલેલું વીર્ય. અને ખેદ છે કે ખીલેલાને ઉપયોગમાં કરવાની બદલે વિપરીતતામાં વાપરી, જે કોઈ જ્ઞાન ને બધું શેમાં વાપરીએ છીએ આપણે, શેમાં વાપરીએ છીએ, સમ્યક જ્ઞાન છે એ જે ક્ષોપસમ હતું, જે પરલક્ષમાં હતું, એ મિથ્યા હતું, એ રૂપે એનું સમ્યક ક્ષોપસમ તો ચાલુ છે. ઓલો એક સામાન્ય ક્ષોપસમ છે, અને હવે કેવો ક્ષોપસમ થાય છે, મોક્ષ માર્ગ રૂપનો ક્ષોપસમ. ક્યારેય જ્ઞાન ઝીરો ન હોય, અને એ હોય તો શું થઈ જાય, જળ. તો જ્ઞાન તો કેવું છે, ખીલેલું, પણ એ કેવું છે, સ્વભાવના લક્ષે નથી થયું એટલે મોક્ષ માર્ગ રૂપનું નથી, એ ખીલેલું. અને ટોડરમલજી તેની એક અપેક્ષા, એ સ્વભાવનો અંશ છે, એ ભલે અત્યારના મિથ્યા રૂપે છે પણ જાણવાનું કામ તો છે કે નહીં, એ અપેક્ષા એને સ્વભાવનો અંશ કીધો છે. પણ જ્ઞાન તો ખીલેલું જોઈએ, અને જ્ઞાન ખીલેલું જો ન હોત તો આત્મા જળ થઈ જાય. આપણા હાથમાં કાંઈ, જ્ઞાન ખીલું છે એટલે કરી શકાય છે, અને વીર્ય છે તો પ્રયત્ન કરી શકાય છે. જ્ઞાન ખીલેલું છે તો સત્ય અને ખ્યાલમાં વિવેક ભેદ કરી શકાય, અને વીર્ય ખીલું છે તો એ પ્રયત્ન પુરુષાર્થ આપણે કરી શકાય. પણ એ જ જ્ઞાન અને વીર્યને આપણે વિપરીતતામાં વાળે, જે સ્વભાવની સાધના માટે તત્વ અભ્યાસમાં વાળવું છે એને જ્ઞાન ક્યાં વાળીએ છીએ. તમે મને જે ગુસ્સો કર્યો છે, હું જિંદગીભર કોઈ દી વાપરીએ છીએ, જ્ઞાન તો વાપરીએ જ, પણ ક્યાં વાપરીએ, સાધનનો વિપરીતપણાનો પ્રયોગ કરીએ છીએ આપણે. તો અહીંયા ફરીથી આ તો વાત આવી, એટલે તો એ એક એક શબ્દથી એનો ભાવ સમજવા માટે કે ઔદ્યોગિક એટલે અશુદ્ધતા. અને ક્યાં સુધીની અશુદ્ધતા કહેવાય? ઔદૈક 14માં ગુણસ્થાન સુધી પણ અસિદ્ધત્વ ભાવ છે. 21 ભાગ છે ને એના, એમાં એ કયો છે? અસિદ્ધત્વ. જો જૈન દર્શનની આખી અપેક્ષાઓની કેટલી વિવિધતા હોય, જ્યારે વિષય આવે તો એક અંશ માત્ર પણ અશુદ્ધતાને ચૂકવે નહીં, અને જ્યારે શ્રદ્ધાની વાત આવે તો સમ્યક દ્રષ્ટિ મુક્ત છે. આ એક જ્ઞાનની વિશાળતા છે, અને જ્ઞાનની વિશાળતાથી જ આપણને તત્વની એવી દળતા થાય કે શ્રદ્ધાની દળતાથી એ માર્ગમાં આગળ વધે. જ્ઞાનની સ્પષ્ટતા એ માર્ગને ચોખ્ખો કરશે, બોજો નહીં લાવે. આવી અપેક્ષાઓ કે એક બાજુ કેવું સમયસારમાં કે સમ્યક દ્રષ્ટિ કેવા છે એને બંધ જ નથી, અને બીજી બાજુ કે 14માં ગુણસ્થાન સુધી પણ હજી શું છે? અસિદ્ધત્વ છે. હજી 4 પ્રતિજીવી ગુણ સિદ્ધ નથી થયા, હજી યોગનું 14મે અયોગ થઈ ગયા છે, પણ છતાં 13મે સુધી હોય તો શું છે? હજી યોગનું કંપન રહ્યું છે. ઈર્યાપથ આશ્રમ, ક્યાં ક્યાં જૈન દર્શનની આવી સૂક્ષ્મતા. ખરેખર તત્વ અભ્યાસ વિના આપણને વિતરાગના સિદ્ધાંતોની મહિમા નથી આવતી. ઘણાને તેમ થાય તમારામાં છે એવું અમારામાં પણ છે. અરે ક્યાં વિતરાગની સૂક્ષ્મતા! પણ પોતાના દોષે એને જાણે બહારમાં પણ શું લાગે, બધું આવું સરખાપણું લાગે છે પોતાના તત્વના. તો અહીંયા નિમિત્તની અપેક્ષા લેવામાં આવે તો ક્યાં દેખાય છે? પર્યાયમાં બંધ અને મોક્ષ એવા બે પડખા દેખાય છે. બીજું, નિમિત્તની સાપેક્ષતામાં કોણ હોય? નિમિત્તની અપેક્ષા લેવામાં આવે તો પડખા શેમાં દેખાય છે? દ્રવ્યમાં દેખાય કે ગુણમાં દેખાય? દ્રવ્ય ગુણમાં નહીં, દ્રવ્ય ગુણમાં નહીં. કેમ નહીં? કેમ નહીં? નિરપેક્ષ હોય એમાં ક્યારે પણ પડખા હે ના પડે. પડખા શેમાં પડે છે? સાપેક્ષપણામાં. સાપેક્ષપણામાં જે સ્વયં પોતે નિરપેક્ષ છે એમાં હવે કોઈ ફેર બદલાવ કે કાંઈ ભેદ પડતા નથી, તો એક અખંડ પરિપૂર્ણ નિરપેક્ષ તત્વ છે. દ્રવ્ય જે નિરપેક્ષ છે, અનંતે અનંત ગુણ પણ કેવા છે? નિરપેક્ષ પણ. અરે એક નિરપેક્ષતાના એક આશ્રય જજે, તને નિર્મળ સ્વભાવભત જેવી સ્વભાવ છે એવી નિર્મળતાની ધારા પ્રગટ થયા વગર રહેશે નહીં. સાપેક્ષતામાં રહીને વિકલ્પો ઉભા થાય છે. તો એ નિમિત્તની અપેક્ષા લેવામાં આવે તો બંધ મોક્ષ બે પડખા પડે છે. બંધાયેલો છું અને મુક્ત છું એ એક નિમિત્ત સાપેક્ષતામાં છે, અને તેની અપેક્ષા ન લેતા એકલું નિરપેક્ષ. પેલું શું આવ્યું? સાપેક્ષ. આ કેવું આવ્યું? એકલું નિરપેક્ષ. હમણાં જ આપણે વાત, નિરપેક્ષમાં ભેદ પડે કે નહીં? કે એક નિરપેક્ષમાં શું ભેદ પડવાના? એ તો જેવું એકરૂપ છે એવું જ. તો એકલું નિરપેક્ષ તત્વ, પછી શબ્દ શું છે? જ. સાપેક્ષતા છૂટી ગઈ છે, ભેદપણું છૂટી ગયું છે, ખંડપણું ભંગપણું છૂટી ગયું છે. એકલું નિરપેક્ષ તત્વ જ લક્ષમાં લેવામાં આવે તો, તો જ તો છે જ, પછી તો, તો એટલે એટલા માટે આપણે છે ને ક્યારેય શરત પૂર્ણ નથી કરતા અને ફળની આશા રાખીએ. જેમ પૂજ્ય બેનશ્રીના પહેલા જ બોલમાં લખ્યું, હે જીવ તને ક્યાંય ન ગમે તો. એ તો ને આપણે ઓળખતા જ નથી, અને પછી કે મને કેમ થતું નથી, પણ પેલો શરત શું મૂકી છે? હે જીવ તને ક્યાંય ન ગમે તો. એ વાક્ય આપણા માટે કેવી ફિટ બેસે? શું છે? અરે આપ કહો છો ક્યાંય ન ગમે, મને તો બધે જ ગમે છે. ક્યાંથી કામ થવાનું છે? આખો બે, એક આખા જગતની સામે એક આત્મા, એની સામે એક આત્મા શબ્દ છે ને. જગતમાં ક્યાંય ગમે એવું નથી, અને એક આત્મા આખા જગત સામે કોને ઉભો રાખ્યો છે? અને આપણું સાવ જ વિપરીતતા છે. જગતમાં બધે જ ગમે છે અને એટલા માટે તો વર્લ્ડ ટૂર ફરી આવે છે ને બધે જ. ક્યાં એક એક જ્ઞાનીની એક ભાવના નિરપેક્ષપણાની, અને આપણે ક્યાં સાપેક્ષપણામાં જાણે હું રહી ગયો હોય. એક ઇન્દ્રિય વિષયથી પણ છૂટી જતા આકુળ વ્યાકુળ થઈ જઈએ છે, જાણે મારામાંથી કંઈક ઘટી ગયું, ઓછું થયું. એ પણતીની અંદરથી ધારા થશે, શું જાય છે? જે જાય છે તે મારું નથી, અને મારું હોય તે કોઈ દી જાય નહીં. મને શેની ઓછપ લાગે? મારું નુકસાન થયું, મારામાંથી ઘટી ગયું, એમ કેમ ભાવ આવે? હું એક અખંડ તત્વ છું. જે અહીંયા એક નિયમસારમાં પણ એના માટે આત્મા એક એવો પોતાના અસંખ્ય પ્રદેશના ગઢમાં જે છે એ રક્ષિત તત્વ છે, કે એમાંથી કાંઈ પણ ઓછું થાય એવું, જેમ પેલાના કહેવાય આના ગઢની એક કાંકરી ખરે એવું નથી, એમ હું એવો એક ચૈતન્ય વજ્ર કિલ્લામાં હું વસેલો છું કે મારામાંથી કાંઈ પણ ઓછું કોઈ કરી શકે એવા જગતના કોઈ પદાર્થની તાકાત નથી. તીવ્રમાં તીવ્ર અસાતાનો કે એવો ઉદય આવે તો પણ એની તાકાત નથી કે મારા એક પ્રદેશમાં કે એક ગુણમાંથી પણ કાંઈ ઓછું કરીશ. આવો અભેદ ભેદી ન શકાય એવો વજ્ર ચૈતન્ય કિલ્લામાં હું વસું છું, મને શેનો ભય? સવારના ચાલે સાત પ્રકારના ભય, મારી કોઈ રક્ષા કરે તો હું, કોઈ રક્ષક તો જોવે કે નહીં? એક એ પણ એક વિચાર, રક્ષક કોને જોવે? એક રક્ષક કોને? બે પ્રકાર એમાં, મારો કાં તો અભાવ થશે અને કાં તો મારામાંથી કોઈ લૂંટી લેશે. બે પ્રકારે રહે ને રક્ષા માટે, કાં તો સાવ શું કરી નાખે મને, અભાવ કરી નાખે, મારી નાખે જેમ અભાવ, તો મારે કોક રક્ષક જોવે. અને બીજો રક્ષક શેના માટે જોતો હોય? કદાચ મારામાંથી છે એ કોઈ લૂંટી, મારામાંથી કોણ લે? મારો અભાવ કરી શકે એવું પણ કોણ છે, અને મારામાંથી લૂંટી શકે એવું પણ? એ પણ એક જીવનમાં વિચાર, પોતાની નિત્યતાનો પણ સ્વીકાર નથી કર્યો. ભય જ રહ્યા કરે છે, શરીર છીટું એટલે મારો અભાવ. એક કાળ અપેક્ષાની પોતાની નિત્યતાને પણ આપણે સ્વીકારતા નથી કે હું એક અજર અમર અવિનાશી તત્વ છું, હું નિત્ય શાશ્વત એક તત્વ છું, હું એક પરિપૂર્ણતાથી ભરેલો ભંડાર છું. મારામાં ક્યારેય કાળ અપેક્ષાની પણ અલ્પતા નથી, અને સ્વભાવના સામર્થ્યની પણ કોઈ ઓછપ નથી મારા. પણ એ કાળની બેહદતા, અને એના માટે ગુરુદાસજી ઘણી વાર ખાસ લેતા, આત્માનું ક્ષેત્ર કેટલું છે? મર્યાદિત. મર્યાદિત ક્ષેત્રમાં અમર્યાદિત સ્વભાવ છે. ક્ષેત્ર અસંખ્ય, આકાશની જેમ અનંત પ્રદેશી નથી. અનંત પ્રદેશી તો એકલું આકાશ જ છે. ધર્માસ્થી અધર્માસ્થી જીવ બધા અસંખ્ય પ્રદેશ, કાળ એક પ્રદેશી, પૂતગલમાં સ્કંદની. તો હું કેવો છું? ક્ષેત્ર અપેક્ષા વિચારું તો હું કેવો છું? મર્યાદિત ક્ષેત્ર વાળો છું. પણ મર્યાદિત ક્ષેત્રમાં અમર્યાદિત સ્વભાવ પડ્યો છે એની અધિકતા કેમ નથી? હું આટલા ક્ષેત્રમાં છું, ઓછું છે ને એવું લાગે, પણ એ સ્વભાવ, અને એ સ્વભાવ પણ અમર્યાદિત બેહદ અપરિમિત, કઈ અપેક્ષા? કાળ અપેક્ષા તો છે જ, અનાદિ અનંત, પણ એના સામર્થ અપેક્ષાએ પણ હું કેવો છું? બેહદતાથી. અરે બેહદતાથી ભરેલ તત્વ હોય તો અલ્પતામાં શું કામ રાજી થઈએ આપણે? સંયોગો કેવા હશે? અનંત કાળ માટેના નહીં હોય, અને સંયોગ પણ કેવા હશે? અલ્પ હશે. અલ્પ પરિણામ શુભના થયા તો એના ફળમાં મળશે પણ કેટલું, અને એની સામે સ્વભાવ કેવો છે? બેહદતા છે. તો એ સાપેક્ષતા કોઈની નિમિત્તની ન લેવામાં આવે અને એકલું નિરપેક્ષ તત્વ જ. આવું બધું આમ વાત સાંભળીએ ત્યારે આમ લાગે, પણ આમ પ્રેક્ટિકલમાં બેસીએ તો કઈ નથી થતો ને. કઈ શબ્દો તમે ભારે ભારે વાપરો, મોટા કહો, પણ અને આ મુનિરાજ આદિ તો વંજલમાં એકલા એકલા દિવસ કેમ પૂરો થતો હશે? અહીંયા એકલું તત્વ, એકલા તત્વને એકાંતમાં એ સાધના છે. કોકના સંયોગો વચ્ચેની તો સાપેક્ષતામાં એવી ઉગ્ર સાધના પણ નહીં થાય. એમને એવું એક તત્વ હાથમાં આવી ગયું છે જેમાં સાદી આનંદકાળ ટકીને રહી શકાય છે. એ આનંદના વેદનમાં અનંતકાળ જઈ શકે એવું એ તત્વ છે. કોઈ સંયોગોમાં એવું નથી કે આપણે અનંતકાળ કાઢી શકીએ. બદલતા બદલતા કાઢ્યો છે, એકને એક સંયોગમાં નથી કર્યો. તો આવું એક નિરપેક્ષ તત્વ જો લક્ષમાં લેવામાં આવે તો શું પ્રગટ થાય છે? સ્વપર્યાય. સ્વપર્યાય એટલે પર્યાય તો બધી પોતાની જ હોય ને. અહીંયા સ્વ એટલે પોતાની તો હોય જ, અહીંયા નિર્મળ પર્યાય પ્રગટે. કહેવાનું શું છે? સ્વપર્યાય એટલે જેવું સ્વરૂપ છે, જેવો સ્વભાવ છે, જેવું પવિત્ર નિર્મળ શુદ્ધ અસ્તિત્વ છે એવી એ પર્યાય પ્રગટ થાય છે. પણ ક્યારે? સાપેક્ષતા છોડી એકલું નિરપેક્ષ તત્વને જો લક્ષમાં, જ્ઞાનમાં, શ્રદ્ધાનમાં લેશું તો એ નિર્મળ પર્યાય એ પ્રગટ થાય છે. જો આમાં આવી તત્વની વાત સાથે નવમા બોલમાં શેની વાત લીધી? એક ઉપકારીનો ઉપકાર કેવો હોય. એક બાજુ શું વાત આવે? એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ તો ગુરુએ આપણા ઉપર કાંઈ ઉપકાર કર્યો. ફિલિંગ ધ બ્લેન્ક તો કરવું જ પડશે. ગુરુએ આપણા ઉપર ઉપકાર કર્યો છે કે નથી કર્યો? અનંત તો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી શકે ને. તો પછી બે સુમેળ તો કરવો પડશે ને. બે આપણી પાસે વાક્ય છે, ત્રીજી ગાથાનું વાક્ય તો ઠેર ઠેર, અને એ તો કરતા કર્મ અધિકારમાં છે. પરદ્રવ્યને જીવો જો કરે તો જરૂર. તો અહીંયા કે છે ઉપકાર કેવો, પાછો કેવો ઉપકાર એ તો વાંચશું પછી. પેલા આટલું તો કરીએ ને. દેવ શાસ્ત્ર ગુરુ પંચ પરમેષ્ઠી આપણા ઉપકારી આપણા ઉપર ઉપકાર કરે કે ન કરે એ તો બીજાને કરે. તથાસ્તુ એ આપે ને શ્રાપે આપે, આપણે તો એવું ન હોય ને. જીવનમાં આજ સુમેળ કરવાનો છે. જ્યાં ભક્તિ ઉપકારની વાત આવે તો ઓછપ રાખીશ નહીં, અને જ્યારે તત્વની વાત આવે તો શ્રદ્ધાને ઢીલી થવા દેતો નહીં. કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને ન કરે એ દ્રઢતા નહીં, પણ જ્યારે ઉપકારની વાત આવે ત્યારે સર્વસ્વ અર્પણ કરી દેજો. એમાં એક ખચકાટ પણ રહે કે મારે શું કરવું, તો એનો અર્થ કે અરે ગુરુને ગુરુ તરીકે સ્વીકાર્યા ક્યારે કહેવાય? એમાં અંશ માત્ર પણ ખચકાટ રહ્યો તો સમજવું એને ગુરુ તરીકે. અને એક વાત સમજવી, શ્રદ્ધાની પણતીની અર્પણતા પૂર્ણપણે હોય છે. ઉપકારી પ્રત્યેના ઉપકારમાં પણ અને અંતર તત્વમાં પણ એમાં કોઈ ખચકાટ કે અપૂર્ણતા કે એ હોઈ શકે નહીં. તો એ જ્યારે પોતાને અરે જે કૃપાળુ દેવ, એના માટે એક સરસ વાક્ય, ગુરુ કરતા પણ એક સાથે બીજો એક શબ્દ, જે અનાદિકાળથી જ્ઞાન ભવ હેતુરૂપ થતું હતું તેને સમય માત્રમાં જાત્યાંતર કરીને ભવ નિવૃત્તિ રૂપ કર્યું એ કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શન. કોને કહેરા છે? નમસ્કાર. કલ્યાણમૂર્તિ ક્યાં ગુરુને કીધું? અરિયંશિત પંચ પરમેષ્ઠીમાંથી કોને? કલ્યાણમૂર્તિ સમ્યક દર્શનને નમસ્કાર. અને આવું જે સમ્યક દર્શનથી જે શોભી રહ્યા છે એનો પણ એવો જ ઉપકાર હોય કે જે જ્ઞાન ભવ હેતુરૂપ હતું, પરલક્ષી મિથ્યા જ્ઞાન હતું એ સમ્યક દર્શન વગર કદાચ અજ્ઞાનંગ નવપૂર્વનું હોય એ ભવને વૃદ્ધિનું નિમિત્ત બન. અને જ્યાં સમ્યક દર્શન થયું એ જ જ્ઞાનનું નામ હવે શું પડવા માંડ્યું, સમ્યક થવા માંડ્યું. અને એ ભવથી નિવૃત્ત, ભવને કાપતું ગયું હવે એવા કલ્યાણ મૂર્તિ. તો એવું સમ્યક દર્શન જેને પ્રગટ થયું અને એ પણ પ્રત્યક્ષ ઉપકારી હોય તેના માટે જો કેવા શબ્દો વાપરાશે ગુરુદેવ છે, ચામડા ઉતારીને જોડા કરીએ તો પણ, તો પણ એટલે શું, તો પણ ઓછું છે. શું છે? કોના ચામડા ઉતારીને? પશુઓના નહીં. કોઈને એમ થાય આવું બધું નહીં, આવું બધું આ તો બધું શું થઈ જાય, આમાં તો નિમિત્તા અતિશયોક્તિ નિમિત્તાધીન થઈ જવાય. અમને તો કેવા છીએ, અમે તો આપણે કેવા છીએ, ઉપાદાન વાળા કે નિમિત્ત વાળા કેવા છીએ આપણે? સમજાવણ ઉપકારસો સમજેજીને, જેને અંતરમાં ઉપકાર થયો હોય ને એને જ આવી ભાવના ઉઠતી હોય છે. જે બેનસી ગુરદેશી માટે શું કે, આત્મા શબ્દ બોલતા શીખ્યા હોય તો પણ, એટલું બધું તો નહીં ને એક્સ્ટ્રીમ. આત્મા શબ્દ તો આપણને આવડતો હતો, ખાલી ગુરદેશી એનો શું કર્યું, આપ ના તો ના પણ શીખાતા આત્મા, ભણેલા ગણેલા છે, અભણ તો નથી ને. એ શું ઉપકાર હોય, એ પોતાનું પણમન થયું હોય તો આ ભાવ નીકળી શકે છે. અને સોગાનીજી કે અનંત તીર્થંકરથી પણ અધિક છે. તર્કમાં આ વાત નહીં બેસી શકે, તર્કમાં લાગશે ક્યાં અનંત તીર્થંકર અને આ તો નહીં. હા, એટલે સમ્યક દર્શન એટલે કેવા કહે, અવરતી સામેજી છદ્મસ્થ હતા ને, છદ્મસ્થની તો શું થાય, થાય ને કઈ, અરે કોકને છદ્મસ્થ કહેનાર તું ક્યાં છો? અરે છદ્મસ્થ નહીં, અનુભવી પુરુષ હતા, આત્માને જોઈને વાત કરી છે, વાંચીને નથી કરી. પણ શું થાય, એ જેને પ્રણમન થયું એમના નિમિત્તે જેને ધારા પ્રગટી હોય એને જ આવી ભાવના જાગે કે અનંત તીર્થંકરથી પણ હતી. એમાં કોઈના નિષેધ પૂર્વકની નથી હોતી, આ તો પોતાનો કેવો ઉપકાર છે કે હું ક્યાં પરિભ્રમણના વિભાવના મિથ્યાત્વમાં દુઃખમાં હતો એમાંથી મને શું કર્યું છે એ બહાર કાઢે. કાન ગુરુએ કાદવમાંથી કાઢ્યા રે, સમજ પછી આગળ કંઈક આવે છે જે આપણે પર્યુષણ પર્વની એક ભક્તિ છે, રોડા પર્યુષણ દિન આજ દીપ હતા, એમાં જ એ પછી આવે છે. કાન ગુરુએ ક્યાં ડૂબેલા હતા આપણે, મિથ્યાત્વના અજ્ઞાનતાના વિપરીતતાના કાદવમાં ડૂબેલા હતા, એમાંથી કાઢીને ચડાવ્યા એ રાજમાર્ગ દ્વાર, સાચા વિતરાગના માર્ગે આપણને એ ચડાવ્યા છે અને એના ઉપકારને બસ. એક વર્ષો પહેલાની એક વાત છે બનેલી, એક પંડિતે એ રીતે કીધું, તમે બધા કુનકુન આચાર્ય દેવને ને એની બધાની શું કરો છો, અધિકતાને મહિમાને કરું છું, એટલે શું કરો, બીજા આચાર્યોનું શું થઈ જાય છે, એમાં બલિદાન દેવાય. અરે કોઈના નિષેધ પૂર્વકનું હોય, જે આપણે એક શ્લોક બોલીએ છીએ મંગલમ ભગવાન વીરો મંગલમ, એનો અર્થ કે બીજા ભગવાનના નિષેધ પૂર્વક મહાવીર ભગવાન, બીજા ગણધરોના નિષેધ પૂર્વક ગૌતમ ગણધર્મ છે. અરે આવા તર્ક ન હોય, જેનું શાસન ચાલે છે એની અધિકતા કરી છે, એનો ઉપકાર ગણ્યો છે. નમસ્કાર મંત્રમાં પણ જેની વાણીનો ઉપકાર છે એને પહેલું સ્થાન આપ્યું છે, આમ નહીતર તો અરિયંત કરતા સિદ્ધ કેવા કહેવાય, એ સિદ્ધ છે હજી, સંસારી કહેવાય હજી, અશુદ્ધતા છે હજી આશરો. પણ ત્યાં મુખ્યતા કોને લીધી કે સિદ્ધ કહેવા છે એ બતાવનાર પણ કોણ હશે, અરિયંત હશે, એની વાણી હશે. એ ઉપકાર શું કહેવાય એ અનાદિ મંત્રમાં પણ એ આપણને કહ્યું છે. તો વર્તમાન જેને આ કાળની અંદર ખરેખર એક વિચારવા છે, ખારા સમુદ્ર છે કાન, એક જ્ઞાન મીઠી વીરડી છે. આખો સંસાર કેવો છે? એક ખારા સમુદ્રમાં એક શું વીરડી તો ખબર છે નહીં હોય, એક પાણી, મીઠા પાણીનું એક પેલા વીડ રહેતા ને, એમાંથી મીઠું પાણી જ મળે એમ એક ઘાન મીઠી વીરડી હતી. આપણને પંખી ઉડતા તા હતી, એક આસળી તરસ્યું છે પેજ મીઠી વીરડી. સાગર ઉછળો ને જાણે લેરીઓ ચડી, ગુરુજીની વાણી એવા ગગને. અરે ભાવના તો બધાએ ભાવી છે કે એ જેમ પક્ષીઓ એકદમ ગરમી હોય આકાશમાં ઉડતા હોય, તરસ લાગી હતી નીચે કોને ગોતતા હતા? પાણીને. પણ બધે ચારે બાજુ શું દેખાતો હતો? ખારો સમુદ્ર દેખાતો હતો, એમાં ક્યાંક એક મીઠી પાણીની વીરડી એ દેખાણી. એવી રીતે આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુખાની બહુ 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 કહેતા બહુ બહુ. ગુજરાતીમાં કહીએ આંગળીના વેઢે ગણાય. તો એવો જેને આ ઉપકાર કર્યો છે, એના ચામડા ઉતારીને જોડા કરીએ તો પણ ઉપકાર ન વાળી શકાય એવો ઉપકાર ગુરુ આદિનો હોય. બધું જ સાથે, અહીંયા તો મુખ્યત્વે ગુરુ, બાકી તો દેવ, શાસ્ત્ર ગુરુ, પંચપરમેશ્વરી બધા જ એમાં સમાવે એ લઈ લેવા. અને એક માટે ભક્તિમાં પણ એ આવે છે, આ શરીરની સીવડાવો ખોળ કે બદલો નવી મળે રેલો, શ્રી સદગુરુજી મહિમા અપાર કે હું શું કહી થી શકું. એમ આવે છે કે આ શરીરની સીવડાવો ખોળ, ખોળ તો ખબર છે ને, તો પણ આ બદલો મળી શકે એ નહીં. અરે કોઈ એક પાણીમાં તણાતા હોઈએ, તરતા આવડતું ન હોય, ડૂબતા હોઈએ, એમાં કોઈક બચાવવા આવે આપણને, તો એના પ્રત્યે આપણી લાગણી કેવી હશે? એની જાતિ પૂછીએ કે કઈ તું નાઈને આવ્યો છે કે હાથ ધોઈને આવ્યો છે કે શું પૂછશો એને? એક એક અલ્પ માની લો એક જીવન બચાવનાર પ્રત્યે બીજાને એમ થશે આવા માણસ સાથે શું તમે એટલા સંબંધ રાખો છો? ભાઈ એ તું એકવાર ડૂબ ત્યારે ખબર પડશે એની શું કિંમત લાગે. તો જેના નિમિત્તે જેના કારણે અનંત ભવના અભાવનો માર્ગ મળ્યો હોય એના માટે જેટલું કરીએ તેટલું ઓછું હોય છે. અને ખરેખર એમના ઉપકારની સામે શું પ્રભુ ચરણકને ધરું આત્માથી સૌ સુખે છે, એમાં સુખે છે. ગુરુએ મને શું બતાવ્યું? આત્મા. અને જગતમાં આત્માથી અધિક કોણ હોઈ શકે? જગતના જે કોઈ પૂતગલ, જળ, પદાર્થો, વિચારો એ બધા કહેવા છે એ હીન જ છે. આપે મને એક સર્વોત્કૃષ્ટ તત્વ આપ્યો એની સામે આ બધા જળ પદાર્થોની કોઈ પણ એક કિંમત નથી. આલોચનામાં આપણે સાંભળશું, દર વર્ષે તો સાંભળીએ જ છીએ. પદ્મનંદી આચાર્ય દેવ પોતાના ગુરુ માટે કહે છે, અમારે અમારા ગુરુએ આ જે ઉપદેશની જમાવટ કરી છે એની આગળ આ પૃથ્વીનું તો રાજ, ત્રણલોકનું રાજ્ય પણ એની સામે તુચ્છ છે. કોણ કહે છે? આચાર્ય દેવ, પ્રચુર સ્વસંવેદનના આસ્વાદી. એને આટલી મહિમા આવી છે? ના ના, અમને તો અમારી શું હતી? પાત્રતા હતી એટલે મેળા ને. કેમ આપણી પાત્રતા નહોતી? ગુરુ મેળા, આપણે તત્વ સંજયમાં પાત્રતા કોની હતી? એમ તો પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રતા આપણી હતી ને ખાલી. તો એના માટે ગુરુદેશી પાંચમી ગાથા સમયસારની કે અમારા ગુરુએ અમારી ઉપર અનુગ્રહ કરીને, કૃપા કરીને અમને શુદ્ધાત્મ તત્વનો ઉપદેશ એક પ્રસાદી રૂપે આપ્યો. એમાં એમ ન કીધું અમારી પાત્રતા હતી, અમારા પુન હતા એટલે અમને મળ્યું, એમ નહીં. શિષ્ય ભક્ત યથાર્થ એનું નામ કહેવાય કે જે હંમેશા ગુરુ પાસે એ હંમેશા નમ્ર થઈને રહેતો હોય. અમારા ગુરુએ અમારી ઉપર શું કરી? મહેરબાની કરી, કૃપા કરી, અમારી ઉપર અનુગ્રહ કર્યો અને અમને શુદ્ધાત્મ તત્વનો શું આપ્યો? પ્રસાદી. એમનો તો ઉપદેશ ઘણો હતો, એમાંથી અમને તો શું છે આટલું ગ્રહણ કરી શકાય, અમારી પ્રસાદી છે એના માટે. આવી કોઈને થાય આવી વાત અને તત્વ બેનો સુમેળ શું છે? સુમેળ જ છે કે ભક્તિ ભાવના છે, ચારિત્ર છે, હજી અધુરા છે, તો પોતાના ઉપકારી પ્રત્યે આવી ભાવના થયા વગર રહે નહીં. ભક્તામર જેવું રચયિતા માંગથુંગાચાર્ય તકે, ભગવાન હું શું કરું? જેમ આંબે મોર આવે તો કોયલ ટૌકા કર્યા વગર રહે નહીં, એમ આપની ભક્તિ જ અંદરમાંથી આ શબ્દ રૂપે ઉછળી છે. કોઈ નિયમ ન થાય ને એ બધું, આવું બધું બે દ્રવ્યનું એકત્વ થઈ જશે, કર્તા કર્મ થઈ જશે, એવું નથી. સેજે આવી આચાર્ય દેવને પણ ભગવાન પ્રત્યેની એ ભક્તિ ઉછળે છે. એ કોણ છે? એક તીર્થંકર સર્વજ્ઞ કોને કહેવાય? એક સરસ ભક્તિ માટે એક લખ્યું છે, હે ભગવાન, આ આપનો જન્મ કેવો? આપ જન્મ લ્યો અને જગતમાં જન્મ મરણનો લોકો અભાવ કરે. આપ શું કરો છો? જન્મ, એમના જન્મ અહીંયા આવે છે ને, જન્મ કરાય. આપનો જન્મ અને લોકોના જન્મ મરણનો, આ જગદીશ, હે જગદીશ, આપનો અવતાર કેવો? ઉલટાનો, આપ જન્મ લ્યો તો બધાને શું થવું જોઈએ? જન્મ વધવા જોઈએ. અને આપ જન્મ લ્યો છો તો શું થાય છે? આપની વાણી સાંભળીને જીવોના જન્મનો મરણનો અભાવ થાય. એ પણ એક અદ્ભુતતા બધી, એક ઉપકારી ઉપકારની ભાવનાથી. તો ચામડા ઉતારીને જોડા કરીએ તો પણ એ ઉપકાર તે વાળી શકાય એવો ઉપકાર, તો પણ ઉપકાર ન વાળી શકાય એવો ઉપકાર ગુરુ આદિનો હોય છે. એને બદલે તેમના ઉપકારને ઓળવે તે તો કેટલો શબ્દ વાપરે છે જીવનમાં. આ એક આપણા માટે શું છે? આ એક ચેતવણી બોર્ડ છે, ચેતવણી બોર્ડ. ક્યાંય પણ પોતાના ક્ષોભમાં કસાઈની મંદતામાં અભિમાનના રસ્તે ન ચડી જવું. અનંત સંસારે સમ્યક જ્ઞાનના 8 અંગ છે, જેવી રીતે સમ્યક દર્શનના 8 અંગ છે, એમ આપણે આવશે રત્નત્રય પર્વમાં. એમાં એક કયું છે? ગુરુનું નામ ક્યારે છુપાવું? નિનો છે ને, પોતાના ઉકારીનું ના ક્યારે પણ, જગત સ્વીકારે ન સ્વીકારે મને એની દરકાર નથી. જેમ કહે ને, આઈ એમ પ્રાઉડ ઓફ માય ફેમિલી, એમ એમ મને મારા ગુરુનો, મારા ઉપકારીનો મને શું છે? એક બહુમાન છે, ગર્વ છે. કોઈ પણ ભોગે, જગત સ્વીકારે ન સ્વીકારે નહીં, અરે એને માનનાર કદાચ હું એકલો રહીશ તો પણ મારી ભક્તિને કોઈ ડગાવી શકે એવું. એટલી તો અંતરમાં જેણે તત્વ બતાવ્યું એનું પણ જો નથી તો જે એમણે કીધું છે એની મહિમા કેદી આવશે? પ્રમાણ એમના ઉપરની એક વિશ્વાસની અડકતા નહીં હોય તો એમની વાણીનો વિશ્વાસ ક્યાં રહેવાનો? એક પ્રમાણ કરવું પડશે એમને. આપણે છેલ્લે એટલા માટે ગુરુદેશન પ્રવચન પછી શું બોલતા હતા? પ્રમાણ વચન. પ્રમાણ એટલે આપે જે આખો કલાક કહ્યું છે એને હું હવે ઘરે જઈને વિચારીને પછી હું સ્વીકારીશ. એમને અમે ન સ્વીકારે, અમે તો બધા બુદ્ધિશાળી છીએ. અમે એમ તમે કયો એમ? ક્યારેય પણ, ક્યારેય પણ આંખ બંધ કરીને, હા એમને કઈ અપેક્ષાએ કીધું છે જરૂર મારા ભાવમાં બેસાડીશ, પણ એ જ્ઞાનીનું વચન છે એને જેમ કે ને કોરો બ્લેન્ક ચેક સાઇન, એમ એ જ્ઞાની પુરુષ. એક વાત સમજાવ્યું, એકદમ તડકો હોય મધ્યાહન જેને કહે ને ગ્રીષ્મ ઋતુનો, અને જ્ઞાની ગુરુ કે અત્યારના અમાસની રાત્રિ છે, હા પાડવી કે ના પાડે? એમ કે હા થોડી પાડે. આ તો બધું તમે બધું સાવ જાણે શું છે, એક બ્લાઇન્ડ ફેથથી આમ સરેન્ડર થઈ જવું. એટલું વિચારજે એની પાછળ કંઈક હેતુ છે. જગતમાં ભલે સૂર્યનો પ્રકાશ છે, તારી પણતીમાં અત્યારના અમાસની રાત્રિ જેવો અજ્ઞાન અંધકાર છે. એટલો તો એક 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 વિશ્વસનીય, એટલા માટે એક આપતર રાજ્ય એ નેવર કેની શું છે ક્વેશ્ચન માર્ક વાળા નહીં રાખતો ક્યારે. જેને ગુરુ તરીકે સ્વીકાર્યા છે એમાં ક્યારે પણ હવે પ્રશ્નાર્થ કરી નહીં. તારી શક્તિ હોય પરીક્ષા કરજે. અને ટોટલમાં જે એટલા માટે પહેલું કહી લીધું છે, પરીક્ષા પ્રધાન પછી શું થઈ જવું છે, આજ્ઞા પ્રધાન. જો પ્રશ્ન જ કર્યા કરે તો એનો અર્થ કે હજી તારામાં દોષ છે, ગુરુમાં નથી. કે તો એ સુંદર બોલ છે, તત્વ સાથે પણ આવું એક કેવું જીવન, એક આત્માર્થીનું મોક્ષાર્થીનું જેને તત્વ સમજવું છે એના ઉપકારી પ્રત્યે કેવા ભાવો હોય છે એનું વર્ણન આગળ.